બનાવો જો આપણા જીવનનું આપણે નિરીક્ષણ કરીએ તો આપણે જોઈ શકીશું કે આપણું જીવન ઘડિયાળના કાંટા પર ચાલે છે. સમય આપણી માટે બહુ મહત્ત્વનો છે. લાગે છે કે દિવસે દિવસે સમય ઘટતો જતો હોય. પહેલાંના જમાનામાં જે 24 કલાકનો દિવસ લાંબો લાગતો હતો તે હવે ઘણા લોકોને માટે ટૂંકો પડે છે. સમય તો એ જ છે પણ આપણે બહુ વ્યસ્ત થઈ ગયા છે. એટલે કે સવારે જ્યારથી આપણે જાગીએ તે ક્ષણથી તે રાતે આપણે સૂઈએ ત્યાં સુધી દરેક મિનિટ, દરેક કલાક, દરેક સેકન્ડનું મહત્ત્વ છે અને દરેક સમયે શું કરવાનું છે તેનું આપણે પ્લાનિંગ છે, આયોજન કરી લીધું છે. આપણું જીવન કેલેન્ડરના પાનાની જેમ ચાલે છે. હા, દિવસ આપણો કલાક મિનિટ પર ચાલે છે, ક્યારે ઉઠવું, ક્યારે નોકરી પર જવું, ક્યારે ખાવું વગેરે વગેરે. તે જ રીતે આખું વર્ષ આપણે અમુક જે દિવસો છે તેને વાટ જોઈને બેસતા હોય છે. એટલે કે આપણા જીવનમાં અમુક જે મહત્ત્વ દિવસો છે, આપણો જન્મદિવસ, આપણે જો લગ્ન કર્યું હોય તો તે લગ્ન દિવસ, આપણા બાળકોનો જન્મ થયો હોય, ઘણા બધા એવા દિવસો છે જેની આપણે ઉજવણી કરીએ છીએ, યાદ કરીએ છીએ, આપણને આપણા વાલાઓની યાદ તાજી કરી દે છે. એટલે કે કેલેન્ડર, તારીખ, મહિના, વર્ષ આપણી માટે બહુ મહત્ત્વરૂપ છે. પણ જ્યારે આપણે મૂસાના સમયમાં જોઈએ, એટલે કે આપણા જીવનમાં કેલેન્ડર વ્યસ્ત વિશ્વનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. પણ મૂસાના સમયમાં અને ખાસ કરીને આપણે યહૂદી લોકોને જોઈએ તો તે માટે એ બહુ મહત્ત્વપૂર્ણ ન હતા. એમ નથી કહેતો કે તેઓને સમયની કિંમત ન હતી, પણ આપણે જેવી રીતે એકદમ આ સમયમાં વ્યસ્ત રહીએ છીએ તેઓ તેવી રીતે વ્યસ્ત રહેતા ન હતા. યહૂદીઓ સૂર્યોદય થાય ત્યાંથી, સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી કામ કરતા હતા. ચંદ્રના તબક્કાઓ દ્વારા મહિનાઓની ગણતરી કરતા હતા અને તેઓની માટે દિવસ કરતા ઋતુઓ વધારે મહત્ત્વની હતી. પ્રભુએ તેઓને વચન આપ્યું હતું, વાવણીનો સમય, પાક ભેગો કરવાનો સમય, ઠંડીનો સમય, ગરમીનો સમય, વરસાદનો સમય. આ જે પ્રભુએ વચન આપ્યું હતું તેની પર વિશ્વાસ રાખી અને તેઓ જીવતા હતા અને તેઓ તે પ્રભુનો આશીર્વાદ ગણતા હતા. બીજી એક રીતે તેઓ સમય રાખતા હતા અને એ તો પ્રભુએ તેમને જે અમુક બહુ પવિત્ર દિવસો આપ્યા હતા તે પ્રમાણે તેમનું જીવન જીવતા હતા અને તે વિશે આજે આપણે શીખવાના છે. એટલે કે આ અધ્યાયમાં જે ખાસ તહેવારો અથવા તો ખાસ દિવસો અને પવિત્ર દિવસો આપણે કહી શકીએ તે જે પ્રભુએ આપ્યા હતા તે વિશે આપણે શીખનાર છે. આમ આપણે જોઈએ તો પર્વ શબ્દ વાપરવામાં આવ્યો છે. ઇંગ્લિશમાં જોઈએ તો ફીસ્ટ સર્વ શબ્દ વાપરવામાં આવ્યો છે અને ઘણી વખત આપણે તેને કહી શકીએ કે આ ભાઈ તહેવાર છે. અને આપણે જ્યારે તહેવારનું વિચારીએ તો આપણે આનંદનો સમય, ઉજવણીનો સમય, સારું ખાઈએ પીએ, સારા કપડાં પહેરીએ વગેરે વગેરે. પણ અહીંયા આપણે જે દિવસો જોવાના છે, જે પર્વ જોવાના છે તે પ્રમાણેના દિવસો હતા નહીં. આ દિવસો જે હતા તે પ્રભુના વચન પર મનન કરવાના દિવસો હતા. ઘણા જે દિવસો છે ત્યારે તો તેઓ ઉદાસ રહેતા હતા, ઉપવાસ કરતા હતા. અને જ્યારે આપણે આ શબ્દ પર્વ અથવા તો ફીસ્ટ એ જો આપણે જોઈએ અને જરા ઊંડા ઉતરીએ તો એનો મતલબ એમ થાય છે કે અપોઇન્ટેડ ટાઈમ્સ, નિયુક્ત કરેલો સમય, એટલે કે આ સમય વખતે લોકો ભેગા થતા હતા, પ્રભુને ફરીથી યાદ કરતા હતા, મનન કરતા હતા, પ્રભુએ જે તેઓની માટે કર્યું હતું તે યાદ કરીને પ્રભુની સ્તુતિ કરતા હતા. અને આ જે મુદ્દો છે, સમયનો મુદ્દો, તે આપણે પવિત્ર શાસ્ત્રમાં જોઈ શકીએ છીએ. કારણ કે આપણે જ્યારે પ્રભુની ફરી આવવાની વાટ જોઈ રહ્યા છીએ ત્યારે પ્રભુએ આપણને તારીખ નથી આપી, આપણને સમય નથી આપ્યો કે આટલા વાગે આ દિવસે હું આવીશ, પણ તેમણે આપણને જે સીઝન્સ, જેને કહી શકાય, સમયને ઓળખવાની આપણને આપણને શીખવ્યું છે, આપણને કહેવામાં આવ્યું છે. માથીની સુવાર્તા તેનો 16મો અધ્યાય અને તેની પહેલી 3 કરમ હું તમારી આગળ વાંચું તો ત્યાં લખવામાં આવ્યું છે કે ફરોસીઓ અને સદુકીઓ ઈસુની કસોટી કરવા આવ્યા. તેઓએ તેને પૂછ્યું કે જો તને દેવે મોકલ્યો છે તો અમને કોઈ પરાક્રમ કરી બતાવ. ઈસુએ ઉત્તર આપ્યો, સૂર્યાસ્ત સમયે તમે જાણો છો કે હવામાન કેવું થવાનું છે અને આકાશ રતમડું છે, તો તમે કહેશો કે હવામાન સારું હશે અને સૂર્યોદય સમયે આકાશ લાલ અને ઘેરાયેલું હોય, તો તમે કહેશો કે આજે હવામાન તોફાની હશે. તમે આકાશના ચિહ્નો સમજી શકો છો ખરા, પણ વર્તમાન સમયના ચિહ્નો તમે પારખી શકતા નથી. આજની દુષ્ટ અને વ્યભિચારી પ્રજા પરાક્રમોની એધાણી જોવે છે, માંગે છે. આ વાત આપણે યાદ રાખવાની છે. પ્રભુએ આપણને કીધું નથી કે ફરી ક્યારે આપણને લેવા આવવાના છે, પણ આપણે જે ચિહ્નો છે, જે સમય છે, તેને સમજવો બહુ જરૂરી છે. યાકૂબના જે 12 કુટ છે તેનો એક પુત્ર ઈસાકાર માટે કહેવામાં આવ્યું છે કે તે સમયનું મહત્વ જાણતા હતા અને તે પ્રમાણે યોગ્યતાથી વર્તતા હતા. સમય સમજવો બહુ જરૂરી છે. કયા સમયે શું બોલવું, કયા સમયે શું કહેવું, કયા સમયે શું કરવું, તે પર બહુ વાત આધારિત છે. કેવી રીતે શું થશે, કયો સંબંધ બગડી જશે, કયો સંબંધ સચવાઈ જશે, એ કયા સમયે તમે શું કરો છો તે પર આધારિત છે. અને તે જ રીતે આ જે લગભગ 7 અહીંયા પર્વો વિશે જે આપણે શીખીશું તે આપણને શીખવે છે કે આ પ્રભુ આપણને નિશાનીરૂપ, ચિહ્નરૂપ આ દિવસો આપ્યા છે. 9 વખત આ અધ્યાયમાં લખવામાં આવ્યું છે કે આ ઉજવણી, આ પર્વ મેં તમને આપ્યું છે. 10 વખત લખવામાં આવ્યું છે કે આ પવિત્ર દિવસો છે. એટલે કે આ અધ્યાયને સમજવો આપણી માટે બહુ જરૂરી છે. આવો આપણે જોઈએ કે અહીંયા જે આપણને શીખવવામાં આવ્યું છે તે શું કહેવા માંગે છે અને આપણે કેવી રીતે આપણા આત્મિક જીવનમાં ઉતારવું જરૂરી છે. આ અધ્યાયમાં આપણે 7 મુખ્ય પર્વ જોઈએ છે. ઇસરાયલ રાષ્ટ્ર દર વર્ષે આ 7 પર્વ ઉજવતા હતા અને આ જે પર્વ હતા તેના 2 હેતુ હતા, એક તો યાદ અને અપેક્ષા. આપણે જોઈએ છીએ કે આપણા આપણા જીવનમાં અમુક જે મહત્વના દિવસો આવે છે તો આપણે તેની ઉજવણી કરીએ છીએ અને ઉજવણી કરીએ ત્યારે આપણે યાદ કરીએ છીએ કે કયો સમય હતો, કેવા સંજોગો હતા, કેટલો આનંદ કર્યો હતો વગેરે. અને એ જ રીતે આપણે અપેક્ષા પણ હોય છે અમુક, એટલે કે આપણે પ્રભુની જે પ્રભુનું જે આપણા જીવનમાં હાથ છે અને કે પ્રભુ આપણી સાથે રહ્યા છે, તેવી જ રીતે પ્રભુ આપણી સાથે આવતા સમયમાં પણ રહેશે. કારણ કે આ જે પર્વ છે તે આપણે જોઈએ તો જે આવનારી ઘટનાઓ છે તે વિશે પણ આપણી સાથે વાત કરે છે. સૌપ્રથમ આ જે પર્વ હતા તે માણસના મુક્તિ એટલે કે આપણને જે તારણ મળે છે તે, અને પ્રભુએ આપણને કેવી રીતે બચાવ્યા છે, કેવી રીતે આપણને પાપના બંધનમાંથી છોડાવ્યા છે તેની ઉપર કેન્દ્રિત છે. બીજી વાત આ છે કે આ પર્વ દ્વારા આપણું ભવિષ્યનું ચિત્ર દોર્યું છે, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા જે મુક્તિ મળવાની હતી તે વિશે. હવે આપણે અત્યારે જ્યારે શીખી રહ્યા છીએ તો આપણી માટે આ ઇતિહાસ છે, પણ આ જ્યારે પર્વો આપવામાં આવ્યા હતા ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે આવનાર હતા અને કેવી રીતે તેમ આપણને તારણ આપવાના હતા તે વિશે આપણને શીખવે છે. હવે જે ચાર જે પર્વ છે તે હવે થઈ ગયા છે, હજુ જે ત્રણ પર્વ છે છેલ્લા તે થનાર છે, એટલે કે તે આપણી માટે પણ ભવિષ્ય વચન છે અને આપણે તે વિગતવાર જોઈશું. તો આવો બોલાવો આપણે આપણા બાઇબલ ખોલીએ અને લેવીનું પુસ્તક અને તેનું 23મો અધ્યાય આજનો આપણો વિષય છે. અને યહોવાએ મૂસાને કહ્યું કે ઇઝરાયેલી લોકોને એમ કહે કે યહોવાના જે મુકરર પર્વો પવિત્ર મેળાવાળા કરવાની જાહેરાત તમારે કરવી તે મારા મુકર પર્વો આ છે. 6 દિવસ કામ કરવું, પણ 7મે દિવસે પવિત્ર વિશ્રામનો સાબાથ તથા પવિત્ર મેળાવડો છે. તમારે કંઈ પણ કામ ન કરવું. તમારા સર્વ રહેઠાણોમાં તે યહોવાનો સાબાથ છે. યહોવાના મુકરર પર્વો એટલે પવિત્ર મેળાવાળા કે જે વિશે ઠરાવેલ સમયે તમારે જાહેરાત કરવી તે આ છે. સૌથી પ્રથમ યહોવા મૂસાને કહે છે કે તમારે સાબાથ દિવસને પવિત્ર રાખવો. અને આની ઉપર હું બહુ સમય લઈશ નહીં. ઘણા બધા બીજા જે આપણા શિક્ષણ છે તેમાં આમાં વિગતવાર વાત કરી છે, પણ આપણે જાણીએ છીએ કે સાબાથ દિવસ તો દર અઠવાડિયે આવે છે. તે દિવસે તેઓએ આરામ કરવાનો હતો. હવે આજે આપણે જ્યારે નવા કરારમાં છે, નવા કરારની નીચે આપણે જીવી રહ્યા છીએ, તો આપણી માટે સાબાથ નથી. આપણે રવિવારે મળીએ છીએ તે સાબાથ દિવસ નથી, તે પ્રભુનો દિવસ છે. જો તમે નવો કરાર વાંચશો તો એ નવા કરારમાં જે 10 આજ્ઞા છે તેમાંની 9 ફરીથી આપવામાં આવી છે. એક જ આજ્ઞા જે નથી આપવામાં આવી એ કે તમારે સાબાથ દિવસ પાળવાનો, કારણ કે આપણે પ્રભુમાં આરામ કરીએ છીએ. હવે આપણે સાબાથ દિવસ નથી પાળતા. હા, જાણું છું કે ઘણા લોકો રવિવારને સાબાથ દિવસ કહે છે, પણ તે ખોટું શિક્ષણ છે. જ્યારથી મંડળીએ મળવાનું શરૂ કર્યું, મંડળીની સ્થાપના થઈ ત્યારથી તેઓ રવિવારના દિવસે મળતા હતા અને તેને પવિત્ર શાસ્ત્રમાં પ્રભુનો દિવસ કહેવામાં આવે છે, કારણ કે તે દિવસે પ્રભુ પુનરુત્થાન પામ્યા હતા. આ વાત આપણે યાદ રાખીએ. પણ અહીંયા લખવામાં આવ્યું છે કે 6 દિવસ કામ કરવું, પણ તમારે 7મો દિવસ સંપૂર્ણ વિશ્રામ કરવો. આ યહૂદી લોકોની માટે આજ્ઞા હતી. આગળ જોઈએ તો પહેલું જે પર્વ આપણે જોઈએ છે તે તો પાસ્કા પર્વ છે. અને આ પાસ્કા પર્વ તો આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ ચિંધે છે. અહીંયા લખવામાં આવ્યું છે કે પ્રતિ વર્ષ યહોવાના જે ઉત્સવો ઉજવવાના, ધર્મ સંમેલનનો બોલાવવાના પવિત્ર પર્વો છે તે નીચે મુજબ છે. આ પર્વની ઉજવણી પહેલા મહિનાના 14મા દિવસ પરોળે શરૂ થવી જોઈએ. એટલે કે પ્રભુએ તેમને સચોટ દિવસ આપ્યો હતો કે ક્યારે આ પર્વની શરૂઆત થવી જોઈએ. હવે જો તમે પાસ્કા પર્વ જુઓ તો પહેલો પાસ્કા પર્વ આમ તો 8 દિવસ સુધી ચાલે છે. પહેલો દિવસ એ પાસ્કા પર્વ છે અને પછીના જે 7 દિવસ છે એ 2 ખમીર રોટલીનો ઉત્સવ છે, જે આપણે હવે આગળ જોઈશું. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોની સાથે તે રાતે કે જ્યારે તે પહેલાં જ્યારે તે વધસ્તંભ પર જડાવવાના હતા તે પહેલાંના એ ગુરુવારે અથવા તો કદાચ બુધવારે તેમણે જ્યારે પાસ્કા પર્વ પાળ્યું, ત્યારે તેમણે રોટલી ભાગી અને કીધું કે આ મારું શરીર તમારી માટે છે અને મારું રક્ત જે તમારી માટે છે. તે સમય એ પાસ્કા પર્વનો સમય હતો. અને હવે જો તમે પાસ્કા પર્વને સમજતા હોય અને કોઈ દિવસ સમય હશે તો તે વિશે વિગતવાર હું શિક્ષણ આપીશ તમને, કે જે આખી પાસ્કા પર્વ હતું, જે વિધિ હતી, એ દરેક વિધિ આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ ચિંધે છે. લગભગ તમે બધા જાણતા જ હશો કે પાસ્કા પર્વ ક્યારે સ્થાપિત કરવામાં આવ્યું હતું. જ્યારે તેઓ મિસર દેશમાંથી તે રાતે પ્રભુએ સૂચના આપી હતી કે તમારા ઘરના બાર શાખો પર તમે લોહી મૂકો અને ઘરની અંદર જે કોઈ હશે તેની તે બચી જશે. અને ત્યાર પછી તેઓ બહુ જ ઉતાવળમાં ત્યાંથી મિસર દેશ છોડી ગુલામીમાંથી મુક્ત થઈ અને તેઓ બહાર નીકળ્યા હતા. એ જે રાત હતી તેને તે ઉજવણી તે પાસ્કા પર્વ છે. તમારું ધ્યાન દોરવા માગું છું વાલાઓ કે ત્યાં સૂચના શું આપવામાં આવી હતી કે જે દરવાજાના બારસાક ઉપર રક્ત હશે તેની અંદર જે કોઈ હશે તે બચી જશે. અને પ્રભુ આજે આપણને વાલાઓ એ જ વાત કહી રહ્યા છે કે જો તમારા તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તથી શુદ્ધ થયેલા છો તો મોત તમારી ઉપરથી પસાર થઈ જશે. એ દિવસે મિસર દેશમાં બહાણાની પાછળ કોણ છે તે મહત્વનું હતું નહીં. તમે યહૂદી છો કે બીજા કોઈ કોમના છો, વિધર્મી છો, એ કશી વાત ધ્યાનમાં લેવામાં આવી હતી નહીં. ફક્ત કે રક્ત બારસાક પર છે કે નહીં. અને આપણે જાણીએ છીએ કે તે વખતે યહૂદી લોકોની સાથે બીજા લોકો પણ મિસર દેશમાંથી બહાર આવ્યા હતા. અને જ્યારે આપણે ગણનાનું પુસ્તક તેનો 10-11મો અધ્યાય વાંચીએ તો જોઈએ કે આ જે વિધર્મી હતો તે દ્વારા બળવો થયો અને કેટલા લોકો મરણ પામ્યા. તમે કયા કુટુંબમાં જન્મ્યા છો, તમે કઈ જાતિના છો, તમારું તમે તમે નર છો કે માદા છો, કશું ફરક પડતો નથી. શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તથી ઢંકાયેલા છો? શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તથી ઢંકાયેલા છો? ધેટ ઇઝ ધી ઓનલી થિંગ ધેટ મેટર્સ. એ જ વસ્તુ મહત્વની છે, બીજું કશું જ મહત્વનું નથી. કઈ મંડળીમાં છો, કયા ક્યાંના સભાસદ છો, તમે દાન આપો છો વગેરે વગેરે, ક્વાયરમાં બેસો છો કે કશું મહત્વનું નથી. શું તમે પ્રભુના રક્તથી ઢંકાયેલા છો કે નહીં? આ પાસ્કા પર્વનું વિગતવાર તમને તો શિક્ષણ આપતો નથી, પણ એક વાત તમને કહું છું કે એ પાસ્કા પર્વની જ્યારે ઉજવણી થઈ રહી હોય આજની તારીખમાં પણ, તો એક એને એફ કોમન કહે છે, એટલે કે એક આપણે ગુજરાતી ભાષામાં કહું તો એક તકિયા કવર જેવું હોય છે અને એના ત્રણ ભાગ હોય છે. એ ત્રણ ભાગમાં આપણે જે અહીંયા શીખનાર છે, બે ખમીર રોટલી મૂકવામાં, જેને માથસા કહેવામાં આવે છે, ત્રણ એ એટલે કે એ તકિયાનું કવર હોય એના ત્રણ ભાગ, એ ત્રણ ભાગમાં એક એક દરેક ભાગમાં એક એક માથસા, એક જાતની બ્રેડ રોટલી, આપણે બે ખમીર રોટલી મૂકવામાં આવે છે. અને પછી જે વચ્ચેની છે, વચ્ચેનો જે ભાગ છે તે તોડવામાં આવે છે. હવે તમે તો બહુ હોશિયાર લોકો છો એટલે તમને ખ્યાલ આવી ગયો હશે, ત્રણ ભાગ એટલે કે પિતા, પુત્ર અને પવિત્ર આત્મા, વચ્ચેનો ભાગ એ પુત્ર જે આપણી માટે જેમનું શરીર ભાગવામાં આવ્યું હતું. અને જ્યારે એ પાસ્કા પર્વની ઉજવણી થઈ રહી હોય તો તે આજે તકિયા કવરની એફ કોમન જેને કહેવામાં આવે છે હિબ્રુ ભાષામાં, તેને આવી રીતે તોડી અને પછી તેને સંતાડી દેવામાં આવે, એને સંતાડી દેવામાં આવે અને પછી રાત્રે જ્યારે ઉજવણી ચાલુ રહે પછી થોડા સમય પછી તે ફરીથી તેને શોધી અને બહાર જે લાવવામાં આવે અને ઉજવણીમાં સામેલ થાય. આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારી અને તમારી માટે તેમનું મરણ પામ્યા, તેઓનું શરીર ભાગવામાં આવ્યું, એટલે કે આ મારું શરીર જેવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે તે રીતે એમનું કોઈ હાડકું ભાગવામાં આવ્યું નહોતું. કારણ કે તે પવિત્ર શાસ્ત્રમાં તે ભવિષ્ય વચન પણ લખવામાં આવ્યું છે કે તેમનું કોઈ હાડકું ભાગવામાં આવ્યું નહોતું, પણ મારી અને તમારી માટે તેમણે પોતાનું જીવન આપ્યું અને થોડા સમય માટે તેઓ કબરમાં હતા. એટલે આપણે જોઈ શકીએ છીએ કે આખું પા અને જો હું ખરેખર તમને આખું પાસકા પર્વ સમજાવું તો તમે જોઈ શકશો કે આ તો દરેક પગલે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ ચીંધી રહ્યા છે. ત્યારબાદ આજે બે ખમીર રોટલીનો ઉત્સવ એ કહેવામાં આવે છે. તે પાસકા પર્વની સાથે જ, એટલે કે તેઓ ઉતાવળમાં તે દિવસે તેઓ ત્યાંથી નીકળ્યા હતા. લખવામાં આવ્યું હતું કે ત્યાં જે ખમીર છે તે નાખવાનો સમય હતો નહીં, એટલે કે બે ખમીર રોટલી તેઓની પાસે હતી. અને અહીંયા લખવામાં આવ્યું છે કે એ મહિનાના 15મા દિવસથી બે ખમીર રોટલીનો ઉત્સવ શરૂ થાય, 7 દિવસ સુધી તમારે ખમીર વગરની રોટલી ખાવી, આ પર્વના પ્રથમ દિવસે ધર્મ સંમેલન રાખવું અને કોઈક દૈનિક સાંસારિક કાર્ય કરવું નહીં. પર્વના 7મા દિવસે પણ તમારે ફરી ધર્મ સંમેલન કરવું, રોજના કામ કરવા નહીં, અને પ્રથમ દિવસ અને છેલ્લા દિવસની વચ્ચેના દિવસોએ રોજ તમારે યહોવા સમક્ષ અગ્નિમાં આહુતિ માટે અર્પણ લાવવું. આપણે જાણીએ છીએ કે ખમીર પવિત્ર શાસ્ત્રમાં પાપની સાથે તેની સરખામણી કરવામાં આવી છે. પહેલો કરંથી તેનો 5મો અધ્યાયના 8મી કલમ આ પ્રમાણે કહે છે કે તો ચાલો આપણે આપણું પાસકા ભોજન આરોગીએ, પણ જૂના ખમીરવાળી રોટલીથી નહીં. તે જૂની રોટલી તો પાપની અને અપકૃત્યોની રોટલી છે, પરંતુ જે રોટલીમાં ખમીર નથી એવી રોટલી આપણે આરોગીએ, આ તો સજ્જનતા અને સત્યની રોટલી છે. જુદા જુદા ખમીરની વાત થઈ રહી છે અહીંયા ગાડી. લુકની સુવાર્ત તેનો 12મો અધ્યાય અને તેની 1લી કલમ આપણને ફરોસીઓનો જે ખમીર છે તેનાથી સાવધ રહેવાનું કહે છે. ત્યારબાદ જ્યારે આપણે ગલાતીઓનું પુસ્તક તેનો 5મો અધ્યાય 7 થી 9 કલમ વાંચીએ તો ત્યાં આપણને શિક્ષણ આપવામાં આવે છે કે માત્ર થોડું ખમીર આખા લોદાને ફૂલાવે છે. એટલે કે જો તમારા જીવનમાં થોડુંક જ પાપ હોય, થોડુંક જ કંઈક તમે કોમ્પ્રોમાઇઝ કર્યું હોય, તો તે આખા જીવનને બગાડી દે છે. એટલે કે ખમીર પાપ, તેનાથી આપણે બહુ સાવચેત રહેવાનું છે. માર્કની સુવાર્તા તેનો 8મો અધ્યાય 15મી કલમ આ પ્રમાણે કહે છે કે ઈસુએ તેમને ચેતવણા આપી, સાવધાન રહો, ફારોસીઓના ખમીર અને હેરોદના ખમીરથી સાવધ રહો. આપણે બે ખમીર વાળી રોટલી ખાવાની છે, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાપ વગરના, જે આપ મારી અને તમારી માટે જેમણે બલિદાન આપ્યું. અને આપણે જ્યારે યોહાનની સુવાર્તા તેનો 6ઠો અધ્યાય જોઈએ ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેઓને શિક્ષણ આપે છે કે મારું શરીર ખાઓ, અને તેઓને ગેરસમજના લીધે તેઓ ત્યાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને છોડીને ચાલી નીકળ્યા, કારણ કે તેઓ સમજ્યા કે આ તેમનું પોતાનું માંસ ખાવાની આજ્ઞા કરી રહ્યા છે. પણ પ્રભુ તો આ જે ઉત્સવ છે અને જે આપણે જે પ્રભુ ભોજન લઈએ છીએ તે વિશે તેઓની સાથે વાત કરતા હતા. ત્યાર પછી આપણે જ્યારે 3જું પર્વ જોઈએ તો તે પ્રથમ ફળનું પર્વ છે. ત્યાં લખવામાં આવ્યું છે કે યહોવાએ મૂસાને કહ્યું કે ઇસ્રાયેલોને કહો, હું તમને આપું છું તે દેશમાં તમે દાખલ થાઓ અને પાક લણો, ત્યારે તમારે પહેલા પાકનો પહેલા દાણાનો પૂળો તમારે સાબાથના પછીના દિવસે યાજક પાસે લઈને જવા આવવાનું. યાજક સાબાથના પછીના દિવસે પૂળો યહોવાને ઉપાસનાની જેમ ધરાવો અને યહોવા તમારી ભેટ સ્વીકારશે. પાસકા પર્વ પછીના શનિવાર પછીના દિવસે, જે અઠવાડિયાનો 1લો દિવસ હતો, તે દિવસે યાજક ખેતરમાંથી જવનો જે પહેલો પાક છે, મુખ્ય સારો જે પાક કહેવાય, તે ઈશ્વર સમક્ષ અર્પણ તરીકે લહેરાવતા હતા. આ એક નિશાની હતી કે પહેલું અને શ્રેષ્ઠ એ ઈશ્વરનું છે. અને ઇઝરાયલ ઇઝરાયલ લોકો પોતે પોતાના માટે જ્યારે પાક લણે તે પહેલાં આ કરવામાં આવતું હતું. એટલે કે આ ઈશ્વર પ્રત્યે એક ઈશ્વરની સમક્ષ આ એક ભેટ તેઓ આપતા હતા. આ જે પાક હતો તે તેઓને અર્પણ કરતા હતા. અને આ તો એક નિશાની હતી કે ઈશ્વર તેમની રોજિંદી રોટી પૂરી પાડે છે. જ્યાં સુધી યહૂદીઓ પહેલું ફળ પ્રભુને ન આપે ત્યાં સુધી તેમને એ પાક ખાવાની મંજૂરી હતી નહીં. આ જ્યારે આપણે નવા કરારમાં આવીએ ત્યારે આ ચિત્ર માથીની સુવાર્તા તેનો 6 અધ્યાય અને 33મી કલમમાં જોઈએ છે કે પહેલાં તમે જે સ્વર્ગીય વાના છે તેઓને શોધો અને બાકી જે બીજા છે તે ઉમેરી આપવામાં આવશે. આ વાત આપણે અહીંયા પ્રથમ ફળના પર્વમાં જોઈ રહ્યા છે. પણ એના કરતાં પણ એક વધારે ઊંડો અર્થ અહીંયા આપણને જોવા મળે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નો જે ક્રોસ ઉપર તેઓ આપણી માટે વધસ્તંભ પર આપણી માટે તેઓ લટકાઈ ગયા અને પછી ત્રીજા દિવસે જ્યારે તેઓ પુનરુત્થાન પામ્યા જે સૂઈ ગયેલા લોકોમાંનું પ્રથમ ફળ છે. એટલે કે ઈસુએ તેમના મૃત્યુ અને દફનની તુલના બીજના વાવેતર સાથે કરી હતી જો આપણે નવા કરારમાં જોઈએ તો. અને પાઉલ તેમના પુનરુત્થાનને અનાજના પાક તરીકે જોઈને તે છબી આપણને બતાવે છે એ કોરંથીઓના પત્રમાં. જ્યારે આપણે કોરંથીઓનો પત્ર અને તેનો 15મો અધ્યાય અને 20મી કલમ જોઈએ તો ત્યાં લખવામાં આવ્યું છે કે પરંતુ હકીકતમાં ખ્રિસ્ત મુએલામાંથી ઉઠ્યો છે, મૃત્યુની ઘેરી નિંદ્રામાં સૂતેલા તે બધા જ વિશ્વાસીઓમાં તે પ્રથમ હતો. આ જે એક વિધિ હતી અઠવાડિયાના પહેલા દિવસે થઈ હતી. પ્રભુનો દિવસ મહત્વપૂર્ણ છે કારણ કે ઈસુ ખ્રિસ્ત અઠવાડિયાના પહેલા દિવસે મૃત્યુમાંથી સજીવન થયા હતા. તમે જો ગીતશાસ્ત્રોનો 118મો અધ્યાય અને તેની 17-24મી કલમ વાંચશો તો ત્યાં પણ તમને આ વાત ખાસ જોવા મળશે. હવે તમારામાંથી કદાચ કોઈક એવું કહે કે બીજા પણ એવા લોકો હતા કે જે મરણમાંથી સજીવન પામ્યા હતા. આપણે જૂના કરારમાં પણ જોઈએ છે, નવા કરારમાં પણ જોઈએ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે લાઝરસને સજીવન કર્યો હતો અને બીજાને પણ સજીવન કર્યા હતા. પણ તેઓ જ્યારે સજીવન થયા ત્યારે ફરીથી જે આપણું જે શરીર છે, જે જૂનું શરીર છે, તેમાં જ તે જ રીતે તેઓ સજીવન થયા હતા. પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા તો જે મહિમાવન મતી જે આપણું શરીર છે, ગ્લોરીફાઈડ બોડી, તે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે હતી, જે આપણને, મને ને તમને મળનાર છે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પુનરુત્થાન પામીશું ત્યારે. એટલે કે આ પ્રથમ ફળનું પર્વ. ત્યારબાદ આપણે જોઈએ તો કાપણીનું પર્વ, જેને આપણે પેન્ટીકોસ્ટ કહેવામાં આવે છે. 50 દિવસ વધસ્તંભ પછી 50મા દિવસનું પર્વ. 15મી કલમમાં લખ્યું છે કે 50મા દિવસનું પર્વ વિશ્રામ વાર પછીના દિવસે તમે જે દિવસે પૂરાની ભેટ ધરાવો તે દિવસથી પૂરા 7 અઠવાડિયા ગણવા. 7 અઠવાડિયા પછીના રવિવાર એટલે કે 50મા દિવસે તમારે યહોવાને નવા પાકમાંથી ખાદ્યાર્પણ કરવું. તમારે તમારા ઘરમાંથી વિશેષ ભેટ તરીકે ખમીર નાખીને બનાવેલી 16 વાટકા ની 2 રોટલી લાવી એ તમારા પાકના પ્રથમ દાણોનું યહોવાને અર્પણ છે. હવે અત્યાર સુધી આપણે જ્યારે ખાસ કરીને લેવિયાના પત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ તો વારંવાર આપણે 2 ખમીર રોટલી વિશે વાત કરી રહ્યા છે. અને ખમીર એટલે કે એક પાપની નિશાની છે અથવા તો પાપના પ્રતીક રૂપે આપણે તેને જોઈ રહ્યા છે. પણ જ્યારે અહીંયા આપણે આવીએ ત્યારે ખાસ સૂચના આપવામાં આવે છે કે તમારે યહોવાને નવા પાકમાંથી ખાદ્યાર્પણ પણ કરવું, તમારે તમારા ઘરમાંથી વિશેષ ભેટ તરીકે ખમીર નાખીને બનાવેલી રોટલી લાવવી. આનો અર્થ શું? અને વાળાઓ, આ આ આ વાત સમજવી આપણે બહુ જરૂરી છે. જ્યારે આપણે 50મા દિવસનું પર્વ જોઈએ, તો 50મા દિવસના પર્વે જ્યારે શિષ્યો ઉપલી મેડીમાં હતા અને પવિત્ર આત્માથી તેઓ ભરપૂર થયા, અને આને પણ આપણે નવા કરારમાં જે બન્યું છે તેની સાથે જોડવાનું છે, અને શું બન્યું હતું તે સમજવું જરૂરી છે. જ્યારે આપણે નિર્ગમનનું પુસ્તક વાંચીએ અને તેનો 19મો અધ્યાય અને 20મો અધ્યાય વાંચીએ, જ્યારે કે તેઓ જે માઉન્ટ સાયનાઈ પર્વત પર જ્યાં તેઓને આજ્ઞા આપવામાં આવી, તો તે આજ્ઞા એવું માનવામાં આવે છે કે તે 50મા દિવસ એ આપવામાં આવી હતી. એટલે કે જે આપણે ડે ઓફ પેન્ટીકોસ્ટ કહીએ છીએ, 50મા દિવસનું જે આ પર્વ કહીએ છીએ, તે દિવસે જ તેમને નિયમ આપવામાં આવ્યો હતો મૂસા દ્વારા. એટલે કે એ દિવસે, એ નિર્ગમનનું પુસ્તક તમે વાંચો, અને જે દિવસે તેમને નિયમ આપવામાં આવ્યો હતો, તે દિવસથી જે યહૂદી ધર્મ છે તેની સ્થાપના થઈ. તે પહેલાં યહૂદી ધર્મ હતો નહીં. હા, તેઓ બલિદાન કરતા હતા અને પ્રભુની સ્તુતિ કરતા હતા, એ બધું કરતા હતા, પણ એ સાથે અન્ય દેવોની પણ સ્તુતિ કરતા હતા. પણ જે દિવસે તેમને નિયમ મળ્યો, તે દિવસથી યહૂદી ધર્મની સ્થાપના થઈ. અને વાલાઓ, આ વાત સમજવી બહુ જરૂરી છે, કારણ કે આપણે જ્યારે નવા કરારમાં આવીએ અને નવા કરારમાં જ્યારે આપણે જોઈએ, જ્યારે 50મા દિવસનું પર્વ, જે દિવસે નિયમ આપવામાં આવ્યો હતો, તે જ દિવસે ચર્ચની સ્થાપના થાય છે, એટલે કે મંડળીની સ્થાપના થાય છે. તે દિવસે આપણે જોઈએ છીએ તે પ્રમાણે પ્રેરિતોના કૃત્યો તેનો 2જો અધ્યાય, અને જ્યારે પિતર પવિત્ર આત્માથી ભરપૂર થઈને જે સંદેશો આપે છે, અને તે દિવસે 3000 લોકો મંડળીમાં જોડાયા, તે મંડળીની શરૂઆત હતી. એટલે કે તમે જોઈ શકો છો કે 25મા દિવસના પર્વમાં નિયમ આવ્યો, અને એ નિયમ એ જ દિવસે પ્રેરિતોના કૃત્યોમાં મંડળીની સ્થાપના થઈ. આ વાત વાલાઓ સમજવી જરૂરી છે, કારણ કે જ્યારે આપણે 2 ખમીર રોટલીની વાત કરીએ, એટલે અને અહીંયા લખ્યું છે કે લોટની 2 રોટલી બનાવી, 1 રોટલી નથી લખવામાં આવ્યું, 2 રોટલી લખવામાં આવી છે. અને આ 2 રોટલીનો મતલબ શું થાય છે? એટલે કે યહૂદી લોકો અને મંડળી. હવે શું મંડળી પાપ વગરની છે? હું ને તમે મંડળીના સભ્યો છે, અને આપણે જાણીએ છીએ કે આપણે પાપ વગરના નથી. એથી કરીને અહીંયા ખમીર નાખીને બનાવી એ વાત લખવામાં આવ્યું છે. આશા રાખું છું કે આ તમે સમજ્યા હોય હું તમને શું કહેવા માંગુ છું. એ કહે છે કે તમારા પાકના પ્રથમ દાણાનું યહોવાને અર્પણ છે. હવે જ્યારે આ પર્વની ઉજવણી થતી હતી, ત્યારે તેઓ જે રૂથનું પુસ્તક છે તે વાંચતા હતા. અને એ પણ સમજવું જરૂરી છે, કારણ કે આપણે જ્યારે નાયોમીની વાત કરીએ તો એક યહૂદી હતી, રૂથ હતી તે એ મોઆબાઇટ હતી, એટલે કે વિધર્મી હતી. અને આ બેનું જે સાથે આવવું, બંનેને એક સાથે સંગઠન થવું, તેનું ચિત્ર અહીંયા આપણે પાસકા પર્વમાં જોઈ રહ્યા છે. સોરી, માફ કરજો, અહીંયા 50મા દિવસના પર્વમાં આપણે જોઈ રહ્યા છે. આગળ જો હું 22મી કલમ વાંચું તો તમને વધારે ખ્યાલ આવશે કે કેમ રૂથનું પુસ્તક વાંચવામાં આવતું હતું, કે તમે જ્યારે પાક લણો, આ 22મી કલમ વાંચું છું, ત્યારે તમારે છેક ખેતરના સેડા સુધી વાળવું નહીં, તેમજ મોળ પણ વીણી લેવા નહીં, તમારે તે ગરીબો તથા વિદેશીઓ માટે રહેવા દેવા, હું તમારો દેવ યહોવા છું. અને આ જે વાત અહીંયા 22મી કલમમાં લખેલી છે તે આપણે રૂથના જીવનમાં જોઈએ છે, કે જ્યારે એ બોઆઝનું જે ખેતર હતું, તેઓના જે મજૂર હતા ત્યાં, તેઓની પાછળ તે ચાલતી હતી અને વીણતી હતી. અને આને કિન્સમેન રિડીમર કહેવામાં આવે છે. એ જે રૂથનું આખું પુસ્તક છે તેને કિન્સમેન રિડીમર, એટલે કે આપણને ખરીદી લેવામાં આવ્યા છે. કે જ્યારે આપણે જે રૂથની જે માલ મિલકત, નાયોમીની જે માલ મિલકત હતી તે બોએઝે ખરીદી હતી, તેને હક હતો, તેની કિંમત ચૂકવી અને તે ખરીદી શકતો હતો. અને એ વાત તો આપણે આપણા જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા જોઈએ છે, કારણ કે એ આપણા કિન્સમેન રિડીમર છે, એટલે કે તેઓએ આપણને કિંમત આપીને ખરીદી લીધા છે. આપણા જે પાપનું દેવું હતું તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા જે કિન્સમેન રિડીમર છે, કિન્સમેન એટલે આપણું સગું, અને તેમણે આપણને પાપના બોજામાંથી છોડાવ્યા છે. આ 50મો દિવસનું પર્વની આપણે વાત કરી રહ્યા છે. આગળ વધીએ તો 23મી કલમથી જોઈશું કે રણસિંગણાનું પર્વ, એટલે કે ધ ફીસ્ટ ઓફ ટ્રમ્પેટ. આપણે શીખીએ તે પ્રમાણે પાસ્કા પર્વ પછી તરત જ બે ખમીર રોટલીનો ઉત્સવ અથવા તો બે ખમીર રોટલીનો પર્વ આવતો હતો, અને તેના પછી તરત જ જે પ્રથમ ફળનું પર્વ આપણે જોયું તે ઉજવવામાં આવતું હતું. ત્યારબાદ 50 દિવસ પછી આપણે શીખ્યા તે પ્રમાણે 50મા દિવસનું પર્વ, અથવા તો આપણે જેને ડે ઓફ પેન્ટીકોસ્ટ કહીએ છીએ, જે દિવસે પવિત્ર આત્મા આવ્યો, તે પર્વની ઉજવણી થતી હતી. ત્યારબાદ લગભગ 4 મહિના સુધી બધા લોકો પોતપોતાના ઘરે પાછા ફરતા હતા, અને પછી 7મા મહિનાના પહેલા દિવસે ફરીથી જે આપણે પાનખર ઋતુ કહીએ છીએ, ત્યારે તેઓ છેલ્લા 3 પર્વ છે તે ઉજવવા માટે તેઓ ભેગા થતા હતા. એટલે કે પહેલાં જે 3 પર્વ છે તે આપણે આપણા કેલેન્ડર પ્રમાણે જોઈએ તો માર્ચ એપ્રિલના મહિનામાં તેને ઉજવવામાં આવે છે. 50 દિવસ પછી ડે ઓફ પેન્ટીકોસ્ટ, 50મા દિવસનું પર્વ, અને ત્યારબાદ જ્યારે જે જુઈશ કેલેન્ડર છે, યહૂદીઓનું જે કેલેન્ડર છે તે પ્રમાણે 7મા મહિનામાં આ જે છેલ્લા 3, અને એ લગભગ આપણા કેલેન્ડર પ્રમાણે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં છેલ્લા 3 આ પર્વ ની ઉજવણી કરવામાં આવે છે. હવે આ જે 3 છેલ્લા પર્વ જે આપણે જોનાર છે તે ખ્રિસ્તના બીજા આગમન સાથે સંબંધિત છે, અને ખ્રિસ્તનું જે બીજું આગમન છે, ફરીથી જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવવાના છે તે વિશે આપણને શીખવી રહ્યા છે. એટલે કે જે બીજા આગમનની આપણે હજુ પણ રાહ જોઈ રહ્યા છે. ઐતિહાસિક રીતે આ જે રણસિંગણાનું પર્વ છે અથવા તો ફીસ્ટ ઓફ ટ્રમ્પેટ કહેવામાં આવે છે, તે 3 વખત તેને આપણે જોઈએ છે પવિત્ર શાસ્ત્રમાં કે રણસિંગણા દ્વારા 3 વખત લોકોને એકઠા કરવામાં આવતા હતા. એટલે કે જ્યારે યુદ્ધનું એલાન કરવાનું હોય ત્યારે, જ્યારે તેઓ અરણ્યમાં હતા ત્યારે તેઓને જ્યારે એક જગ્યાએથી જ્યારે બીજી જગ્યાએ મુસાફરી શરૂ કરવાની હોય ત્યારે, અને લોકોને ખાસ સૂચનાઓ માટે ભેગા જ્યારે કરવાના હોય ત્યારે આ રણસિંગણું વગાડવામાં આવતું હતું. આ ઐતિહાસિક રીતે હું કહું છું, પણ જ્યારે આપણે ભવિષ્ય પ્રોફેટિકલી જો આપણે જોઈએ તો આપણે જાણીએ છીએ કે પાઉલે શું લખ્યું છે કે જ્યારે રણસિંગણું વાગશે અને જે મુવેલા છે તે સજીવન થશે. એટલે કે પહેલો થેસલોનિયાનો પત્ર, તેનો 4th અધ્યાય અને 16મી કલમ આપણને કહે છે, કેમ કે પ્રભુ પોતે ગર્જના સહિત, પ્રમુખ દૂતની વાણી સહિત તથા ઈશ્વરના રણસિંગણા સહિત આકાશમાંથી ઉતરશે, અને ખ્રિસ્તમાં જેઓ મુવાયેલા છે તેઓ પ્રથમ ઉઠશે. મેં કીધું તે પ્રમાણે રણસિંગણાનો તહેવાર 7મા મહિનાના પહેલા દિવસે ઉજવવામાં આવતો હતો. આ નવા નાગરિક વર્ષની શરૂઆત તેઓની થતી હતી. અને કેમ સાતમા મહિનામાં ઉજવવામાં આવતો હતો? કારણ કે સાત નંબરનો જે આંકડો છે એ બાઇબલમાં પૂર્ણતાની સંખ્યા છે. અને જ્યાં સુધી બિન યહૂદીઓની પૂર્ણતા આવવાની નથી, એટલે કે જે બિન યહૂદીઓ છે તેઓ પ્રભુનો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી પ્રભુનું બીજું આગમન થનાર નથી, એવું આપણને દાનિયલના પુસ્તકમાં કહેવામાં આવ્યું છે. એથી જ કરીને હું તમે જેવો સાંભળો છો તેઓને વિનંતી કરું છું કે જો હજુ સુધી તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો ન હોય તો તમે કરો, કારણ કે કદાચ તમારા જ તારણની વાટ જોઈ રહી છે અને તમે પ્રભુનું આગમન રોકી રાખ્યું છે. તેથી અમારા બધા પર કૃપા કરો અને તમારું હૃદય પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે ખોલો. આ જે ટ્રમ્પેટ અથવા તો રણસિંગણું છે, અને ખાસ કરીને જ્યારે આપણે પ્રભુના રણસિંગણાની વાત કરીએ તો તે બે જ વાર તે વગાડવામાં આવ્યું છે. અને એ તો પહેલી વાર જ્યારે નિર્ગમનના 19મા અધ્યાયમાં જ્યારે નિયમ આપવામાં આવ્યો ત્યારે એ રણસિંગણું, એટલે કે ટ્રમ્પેટ ઓફ ગાડ, પ્રભુનું રણસિંગણું વગાડવામાં આવ્યું હતું. અને જ્યારે હવે બીજી વખત એ વાગશે ત્યારે આપણને ઉપર લઈ લેવામાં આવશે, પ્રભુ આપણને તેમની પાસે બોલાવી લેશે, જેને આપણે રેપ્ચર કહીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ છીએ કે જે આગલું જે પર્વ છે એ તો ડે ઓફ અટોનમેન્ટ અથવા તો આપણે પ્રાયશ્ચિતનું પર્વ જેને કહીએ છીએ તે છે. આ જે પર્વ હતું જેને યામ કપૂર અથવા તો આપણે મેં કીધું તે પ્રમાણે પ્રાયશ્ચિતનો દિવસ અન્ય કોઈ પણ તહેવારોથી અથવા તો પર્વથી બિલકુલ જુદા હતા. આ બહુ એક ગંભીર દિવસ હતો અને આપણે શીખ્યા છે, વિગતવાર શીખ્યા છે, એટલે આની પર હું બહુ સમય નહીં આપું. પણ તમારે વધારે વિગત જાણવી હોય તો જે આપણે 16મો અધ્યાયનો અભ્યાસ કર્યો હતો કે જે આ પર્વને માટે છે તે તમે સાંભળી શકો છો. પણ આ ગંભીર દિવસ હતો. આ દિવસે મુખ્ય યાજક પોતાના જે પુરોહિત બાહ્ય વસ્ત્રો હતા એ ઉતારી શણના વસ્ત્ર પહેરી અને રાષ્ટ્રના પાપનું પ્રયાસિત કરવા માટે દયાસન પર લોહી છાંટતા હતા. આ એક જ દિવસ છે કે જ્યારે પ્રમુખ યાજકને જે સૌથી પવિત્ર હોલી ઓફ હોલીઝ માં જવાની પરવાનગી હતી. અને એ દિવસે જો યાજક બહાર આવે તો એમ માનવામાં આવતું હતું કે રાષ્ટ્રના પાપ માફ કરવામાં આવ્યા છે. આ એક હિસ્ટોરિકલી હું તમને કહું છું આ વિધિ હતી. પણ આપણે જ્યારે ભવિષ્યવાણી જોઈએ, પ્રોફેટિકલી આ વાત જોઈએ તો આ જે 7 વર્ષનું જે વિપત્તિનું આપણે જેને ગ્રેટ ટ્રિબ્યુલેશન કહે છે, જે સમય આવનાર છે જ્યારે ઇઝરાયલ આત્મશોધ અને વિપત્તિમાં દુઃખનો સમય અનુભવશે, જેને આપણે જ્યારે યર્મિયાનું પુસ્તક વાંચીએ તો ત્યાં તેને યાકૂબની મુશ્કેલી તરીકે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેકબ્સ ટ્રબલ. અને આપણે જાણીએ છીએ જેવો પ્રકટીકરણ વાંચીએ તો 144 યહૂદી પ્રચારક ઉપરાંત જેવો 2 સાક્ષી આવવાના છે, સુવાર્તા ફેલાવવાના છે, તે ઊભા થશે. અને ઘણા લોકોનું માનવું એવું છે કે જે 2 સાક્ષી છે, એટલે કે એલિયા અને મૂસા, શક્તિશાળી રીતે ઉપદેશ આપતા દ્રશ્ય પર આવશે, જેને પરિણામે આપણે ઝખારિયાના પુસ્તકમાં વાંચીએ છીએ કે યહૂદી લોકો પ્રભુ તરફ ફરશે અને તેઓ કહેશે કે આ જેને વિંધ્યા છે, કે જેમના હાથ અને પગમાં જે અમે ઘા જોઈ રહ્યા છે તે અમે અમારી જાતે અમારા પોતાના મસીહાને, અમારા પોતાના તારનારને આપ્યા છે. યશાયાનું જે 53મો અધ્યાય છે આપણે જાણીએ છીએ પ્રભુએ જે વેદના વધસ્તંભ પર વેઠવી તે વિશે તે ત્યાં શીખવે છે. આપણે જ્યારે એ અધ્યાય વાંચીએ તો આપણે ભૂતકાળમાં જે બની ગયું તે પ્રમાણે વાંચીએ છીએ, અને એને એક રીતે સાચું પણ છે. પણ એ અધ્યાય યહૂદીઓ માટે લખવામાં આવ્યો છે. એ અધ્યાય યહૂદી લોકો આ જે 7 વર્ષનું જે ગ્રેટ ટ્રિબ્યુલેશન સતાવણીનો જે સમય છે તે સમયે એ અધ્યાય એ લોકો વાંચશે અને એ અધ્યાયનું રટણ કરશે, અને તમને ખબર એ સમયે તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એક મસીહા તરીકે ઓળખશે, એટલે કે ઓળખશે. એટલે કે યશાયા 53નો જે અધ્યાય છે તે તેઓની માટે હજુ બન્યો નથી, એ ભવિષ્યમાં બનનાર છે, અથવા તો એમ કહી શકાય કે ભવિષ્યમાં તેઓ તેનું શું ખરેખર મીનિંગ છે તે સમજી શકશે. ત્યાર પછી આગલું જે પર્વ છે એટલે કે માંડવા પર્વ, ફીસ્ટ ઓફ ટેબરનેકલ, અને આ આ જે પર્વ છે તે ઇસ્રાયલ જે લોકો હતા યહૂદી લોકો માટે ઈશ્વરની જોગવાઈની યાદ અપાવે છે. એટલે કે જ્યારે તેઓ અરણ્યમાં ભટકતા હતા તે દરમિયાન તેઓ આ તંબુઓમાં રહેતા હતા, અને જેવી રીતે પ્રભુએ તેમનું ભરણપોષણ કર્યું તે તેમને યાદ અપાવે છે. પણ આ પર્વ આપણને ભવિષ્ય વિશે પણ એક ચિત્ર બતાવે છે કે ઈશ્વરે ઇસ્રાયલ માટે જે યોજના કરી છે, એ જે રાજ્ય તૈયાર કર્યું છે, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મસીહા પાછા ફરશે, અને આ જે યહૂદી લોકો જેમણે તેમના પહેલા આગમન વખતે તેમનો નકાર કર્યો તેમને તે એ સમયે સ્વીકારશે. આ જે પર્વ છે આપણને પસ્તાવો અને પુનસ્થાપન વિશે શીખવે છે. એટલે કે આપણે જોયું તે પ્રમાણે પહેલા દિવસે 7મા મહિનાના પહેલા દિવસે આપણે જોયું કે ટેન્ટ નો જે માફ કરજો રણશિંગણાનું જે પર્વ હતું તે હતું. ત્યારબાદ 10મા દિવસે પ્રાયશ્ચિત, પહેલો અને 10મા દિવસે પ્રાયશ્ચિત કરે છે, અને પછી 15મા દિવસથી આ માંડવા પર્વ શરૂ થતું હતું. જ્યારે આપણે પસ્તાવો કરીએ છીએ ત્યારે જ પછી આપણે પ્રભુનો આનંદ અનુભવી શકીએ છીએ. જ્યારે તમે નંબર 10 લો, 10નો તમે આંકડો લો તો તે બાઇબલમાં નિયમનો આંકડો ગણાય છે, અને નિયમ તમને પ્રભુ પાસે પસ્તાવા માટે લાવે છે. અને ત્યાર પછી 15મો દિવસ એટલે કે 5 દિવસ પછી 5મો આંકડો બાઇબલમાં કૃપાનો આંકડો છે, અને જ્યારે તમે પસ્તાવો કરો ત્યારે જ તમને પછી કૃપાનો અનુભવ થાય છે. આ સમજવું બહુ જરૂરી છે. પહેલા દિવસે રણશિંગણાનું, 10મો દિવસે પ્રાયશ્ચિત, 15મા દિવસે માંડવા પર્વ, પસ્તાવો અને પૂર્ણ સ્થાપન. અને આ જે જે પર્વ હતું તે તેઓ કેવી રીતે ઉજવતા તે આપણે સમજીએ. દરરોજ સવારે જ્યારે આ માંડવા પર્વ હોય, આ પર્વ દરમિયાન યાજક 2 જૂથ ઊભા કરતા હતા. એક જૂથ જે હતું તે પૂર્વની તરફ જ્યાં આપણને કિડ્રોન વેલી છે તે તરફ જતા હતા, અને ત્યાં જુદા જુદા જે વૃક્ષ હતા એટલે કે વિલો અને મર્ટલ, સાયપ્રસ ટ્રી, આ બધી જે વૃક્ષ હતા તેઓની ડાળીઓ ભેગી કરતા હતા, એકત્રિત કરીને ફરી તે પ્રભુ મંદિરમાં લાવતા હતા. અને આ કેમ? જ્યારે અરણ્યમાં તેઓ હતા અને અરણ્યમાં જ્યારે તેઓ તંબુ બાંધતા હતા તો આ રીતે તેઓ જીવતા હતા. એ જ રીતે બીજું જે જૂથ હતું તે દક્ષિણમાં સિલોન નામનો જે કુંડ હતો ત્યાં જતા હતા અને તેઓ ત્યાં સોનાનો ઘડો લઈને જતા હતા અને તે એ ઘડો લઈને પાછા વેદી મંદિરમાં, પ્રભુ મંદિરમાં જે વેદી હતી ત્યાં તેઓ આવતા હતા અને બંને જૂથ ત્યાં ભેગા થતા હતા. ફરીથી યાદ દેવડાવું કે આ જે બંને પ્રક્રિયા હતી તે ઈશ્વર દ્વારા તેમના જે અરણ્યમાં ભટકતા હતા તે દરમિયાન જે જોગવાઈ કરી હતી, પ્રભુએ જે તેમને વ્યવસ્થા આપી હતી પાણી માટે અને રહેવા માટે, તે તેની યાદગીરીમાં કરતા હતા. હવે જ્યારે આઠમો દિવસ આવે તેને તે આ પર્વનો મહાન દિવસ ગણવામાં આવે છે અને તે દિવસે આ જે સોનાનો ઘડો હતો તે લઈને એ આ જે વર્ક જે સાયલોમનો કુંડમાં હતો ત્યાં પાણી લેવા જતા હતા, પણ જ્યારે પાછા ફરે ત્યારે ખાલી ઘડા સાથે તેઓ પાછા ફરતા હતા. અને એ વાત એટલા માટે કે જ્યારે આઠમો દિવસ હતો ત્યારે હવે તેઓ વચનના દેશમાં હતા અને પ્રભુને જે જોગવાઈ કરી હતી પાણી માટેની હવે તેની જરૂરિયાત તેઓને હતી નહીં અને તે ચિત્ર આપણે તેમાં જોઈ શકીએ છીએ. એટલે કે આઠમા દિવસે તેઓ કુંડ પાસે જતા તો હતા, ખાલી ખાલી ઘડાએ તેઓ પાછા આવતા હતા જ્યાં વેદી હતી, અને જ્યારે તેઓ પાછા આવે ત્યારે યશાયાનું પુસ્તક તેનો 44મો અધ્યાય અને તેને 2-4 કલમ જે છે તેની ઉપર મનન કરતા હતા, તેનું રટણ કરતા હતા. કેમ આ વચન તેઓ વાંચતા હતા? કારણ કે તેઓની સમજ પ્રમાણે આ જે યશાયાના પુસ્તકમાં 44મા અધ્યાયમાં લખ્યું છે તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે આત્મા રેડવાના હતા તેની ભવિષ્યવાણી હતી, જે ફક્ત ત્યારે જ થઈ શકે જ્યારે મસીહા તેમના દેશમાં આવે. ફરીથી હું કહીશ કે તેઓ યશાયાનું પુસ્તક તેનો 44મો અધ્યાય અને 2-4 કલમ વાંચતા હતા. અત્યારે સમયના અભાવે હું વાંચતો નથી, પણ તમે તમારી પોતે વાંચી શકો છો. અને જ્યારે એ વાંચતા હતા કારણ કે તેઓની સમજ એ પ્રમાણે હતી કે આ જે મસીહા આવવાના છે ત્યારે જે પવિત્ર આત્મા રેડવાના છે તે સમયની વાત કરતા હતા. એટલે કે પ્રાર્થના કરીને તેઓ પ્રભુને વિનંતી કરતા હતા કે તમે જે મસીહા છે, અમારા તારનાર છે, અમારા રાજા છે, તેમને મોકલો. હવે લગભગ ઈસવીસન 32ની સાલની તરફ હું તમારું ધ્યાન દોરવા માગું છું. આ જ્યારે પર્વની ઉજવણી થઈ રહી હતી અને આ જે આઠમા દિવસનો મહાન દિવસ હતો, મેં વર્ણન કર્યું તે પ્રમાણે તેઓની વિધિ ચાલતી હતી. એટલે કે બધા પ્રભુ મંદિરમાં હતા, જે જૂથ હતું તે સાયલોમનો જે કુંડ છે તે તરફ વધ્યા, ત્યાંથી તેઓ ખાલી ઘડો લઈને આવતા હતા અને સિમ્બોલિકલી તેઓ આ ખાલી ઘડો એ વેદી હતી ત્યાં તેઓ રેડતા હતા. અને યશાયાનું જે આ યશાયાનો મેં જે ઉલ્લેખ કર્યો જે વચનનો, તેઓ તેનું રટણ કરતા હતા અને મસીહાના આગમન માટે પ્રાર્થના કરતા હતા. આ વાલાઓ બહુ ગંભીર સમય હતો, શાંત એકદમ વાતાવરણ હતું. એટલે કે આપણે જોઈએ અમુક વખત આપણે જ્યારે આપણા ચર્ચમાં જ્યારે આપણે સર્વ શાંત રહીને પ્રભુની પ્રાર્થના કરતા હોઈએ છે તેવો સમય હતો, પિન ડ્રોપ સાયલન્સ આપણે કહી શકીએ. અને એ સમય ગાલિલનો એક 33 વર્ષનો યુવાન રાબી બૂમ પાડે છે અને કહે છે, જે કોઈ તરસ્યો હોય તે મારી પાસે આવે અને પીવે અને તેના અંતકરણમાંથી જીવંત પાણીની નદીઓ વહેશે. તમે જાણો છો વાલાઓ કે આ 33 વર્ષનો જુવાન કોણ હતો, કોણે આ જીવંત પાણીની વાત કરી. યુવાની સુવાર્તા તેનો 7મો અધ્યાય અને 37મી અને 38મી કલમ આ પ્રમાણે કહે છે કે હવે પર્વને છેલ્લે તથા મોટે દિવસે ઈસુએ ઊભા રહીને મોટે અવાજે કહ્યું, જે કોઈ તરસ્યો હોય તે મારી પાસે આવે, આવી અને પીએ. જે કોઈ માણસ મારામાં વિશ્વાસ મૂકે છે તો તેના હૃદયમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. શાસ્ત્ર જે કહે છે તે એ જ છે. એ જ રીતે વાલાઓ, તમે જો આગળ 8મો અધ્યાય વાંચો તો તમે જાણો છો કે આ ઉજવણીમાં બીજી પણ એક વિધિ તેઓ કરતા હતા. એટલે કે આ સમયે જ્યારે આ પર્વની ઉજવણી થઈ રહી હોય તો તે મોટી મોટી મીણબત્તીઓ, 4 કે 5 મોટી મીણબત્તીઓ, અને જે તમે કેટલાય માઇલ સુધી જોઈ શકતા હોય તેવું તેનું અજવાળું હતું. અને આ 8મા દિવસે એ જે મીણબત્તીઓ, એને કેન્ડલ બેરા કહે છે, તેને પણ ઓલવી દેવામાં આવતી હતી. અને જ્યારે એ મીણબત્તીઓને ઓલવી દેવામાં આવી તે દિવસે ઈસવીસન 32ની સાલમાં, ત્યારે પ્રભુ ઈસુએ આ વચન કીધું કે હું જગતનું અજવાળું છું. અને ત્યાં પણ કીધું કે જે કોઈ મારી પાછળ ચાલશે તે અંધકારમાં નહીં રહે, પણ તેમને જીવંત અજવાળું મળશે. અને હું આ તમને જે કહેવાનો પ્રયત્ન કરી રહ્યો છું વાલાઓ, કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ જે પર્વ છે તેને સંપૂર્ણ તેમના પહેલા આગમન વખતે કર્યું. અને જે લોકો હતા, જે ફરોશીઓ અને જે યહૂદીઓ ત્યાં પ્રભુ મંદિરમાં હતા, તેઓ જાણતા હતા કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહી રહ્યા છે. કદાચ કોઈ આપણામાંથી કોઈકને એવી ગેરસમજ હોય કે એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખી ન શક્યા, તો એ વ્યાજબી નથી. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમને ચોખ્ખા શબ્દમાં કીધું કે જેની માટે તમે આજીજી કરો છો, જેની માટે તમે પ્રાર્થના કરી રહ્યા છો, જેની માટે તમે આ પર્વ ઉજવી રહ્યા છો, એ વ્યક્તિ તમારી મધ્યે છે. પણ તેઓ તેમને ઓળખી શક્યા નહીં. અને એ રીતે આપણે જ્યારે જોઈએ તો એમ કહી શકાય કે આ જે માંડવા પર્વ છે હજુ અધૂરું છે. કારણ કે જે 1000 વર્ષનો પ્રભુનું રાજ્ય જે આવનાર છે, જે સ્થાપન થવાનું છે, પ્રાયશ્ચિતનું જે પર્વ, આપણે 7 વર્ષનું જે સતાવણીનો સમય છે તે જોયું, ત્યાર પછીનો જે સમય છે તેમાં આ જ એક પર્વ છે તેની ફરી ઉજવણી કરવામાં આવવાની છે. કારણ કે તે સમયે તેઓ પોતાના જે તારનાર છે તેને ઓળખી લીધો છે. વાલાઓ, આપણે જોયું તે પ્રમાણે આ જે બધા જે પર્વ હતા તે સર્વ પર્વ આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ દોરે છે. દર વર્ષે રાષ્ટ્રના પુખ્ત પુરુષો ને ઈશ્વર સમક્ષ હાજર થવું તેવી પ્રભુની આજ્ઞા હતી. ખાસ કરીને આ જે 3 પર્વ માટે તેઓને આજ્ઞા આપવામાં આવી હતી, એટલે કે પાસ્કા પર્વ અને બે ખમીર રોટલીનું જે ઉત્સવ છે તે, પ્રથમ ફળનું પર્વ અને આ માંડવા પર્વ. આ 3 તહેવારો આપણને ખ્રિસ્તના મૃત્યુ, ખ્રિસ્તના પુનરુત્થાન અને ખ્રિસ્તના રાજ્યની સ્થાપના માટે પાછા ફરવાની યાદ અપાવે છે. ઈશ્વરનું, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મૃત્યુ, ખ્રિસ્તનું પુનરુત્થાન અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે ફરી આવી અને પોતાનું રાજ્ય સ્થાપવાના છે તે વિશે આપણને શીખવે છે. એટલે કે ખ્રિસ્ત મારા અને તમારા પાપોને માટે મૃત્યુ પામ્યા, ખ્રિસ્ત આજે સજીવન છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને લેવા માટે ફરીથી આવનાર છે. ઓ હાલેલુયા, કેવો અજાયબ આપણો તારણહાર છે. શું તમે આ તારણહારને ઓળખો છો? શું તમે તમારું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપ્યું છે? અને જો નથી સોંપ્યું તો વાલાઓ, આપણે આ યહૂદીઓ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પહેલા આગમન વખતે આંધળા હતા તેમાં આંધળા રહીએ નહીં. પ્રભુનું વચન જે આપણને આપવામાં આવ્યું છે, આપણે જે પુરાવા આપણી પાસે છે, આપણી પાસે આ પવિત્ર શાસ્ત્ર છે, અને ઘણા લોકોએ કદાચ તમારામાંથી ઘણા લોકોની સાથે વારંવાર સુવાર્તા શેર કરી છે, પણ હજુ બી તમારું હૃદય કઠણ છે, હજુ પણ તમે રીત રિવાજોમાં જ ખોવાયેલા છો, અને એટલી હદે તમે મંડળીમાં ખોવાઈ ગયેલા છો કે મંડળીનો જે તારનાર છે તેને તમે ઓળખી શકતા નથી. જો આજે તમારામાંનું કોઈ એવું છે અને તમે એટલા બધા મંડળીના કામમાં વ્યસ્ત છો કે તમે જે મંડળીનો તારનાર છે તેને જો તમે સમય નથી આપતા, તો આજે જ તમે પ્રભુ તરફ ફરો. આશા રાખું છું કે તમે જોઈ શક્યા હોય પ્રભુએ તમારી સાથે આ સંદેશા દ્વારા અને આ જે પર્વ છે તે દ્વારા વાત કરી હોય, અને એક પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ચિત્ર તમે અહીંયા આ પર્વમાં લેવિયાના પુસ્તકમાં જોઈ શક્યા હોય. આવો આપણે પ્રાર્થના કરીએ. ઓ અમારા પરમ પિતા પરમેશ્વર, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે તમારી પાસે આવ્યા છે. આ સમયને માટે, આ વચનને માટે હું તમારો આભાર માનું છું, તમારી સ્તુતિ કરું છું. હું પ્રાર્થના કરું છું કે તમારા શબ્દ, તમારું વચન, જે પવિત્ર આત્મા દ્વારા તમે અમને જેની સમજણ આપી છે, તે દરેકના હૃદયમાં પ્રભુ જે કાર્ય કરવાનું છે તે કરે, અને તેઓ તમારી તરફ ફરે તેવું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગું છું. સર્વ સાંભળનારને તમારા હાથમાં સોંપું છું. આ અમારી ટૂંકી વિનંતી સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન.